તારીખ 19/2/1999 થી તારીખ 9/3/1999 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 167.
સમાધાન યથાર્થ પ્રકારે થઈ જતું હોય તો વાંધો નહીં. બીજું કે દોષનું નિવેદન કરવા પાછળ શું ગુણ થાય છે અને નિવેદન નહીં કરવાથી એ ગુણ થતો અટકે છે એ થોડું સમજવું જોઈએ. જેમ કે કોઈ પણ માણસ પોતાનો દોષનું નિવેદન કરે તો એનો અર્થ એમ થયો છે કે દોષ છુપાવતો નથી, તો એ પ્રકારની સરળતા હોય તો જ બને. બીજું, દોષનું નિવેદન કરીએ ત્યારે માન અપમાન ગૌણ કર્યું હોય તો જ થઈ શકે, નહીંતર ન થઈ શકે. જેને માન બુદ્ધિ હોય એ દોષનું નિવેદન ન કરી શકે. એટલે નમ્રતાનો ગુણ છે, સરળતાનો ગુણ, નમ્રતાનો ગુણ કહેવાય છે. બે ગુણ તો બહુ સારા આમાં કહેવાય છે. એ એક ફાયદો છે. એ ફાયદો નહીં કહેનારને ન મળે. બીજું કે આપણા દોષ આપણે વ્યક્ત કરીએ તો એના ઉપર ચર્ચા થાય તો એના ઊંડાણમાં જવાનો પ્રસંગ બને, પણ મનમાં મનમાં બધું સમજી લઈએ તો એનું ઊંડાણ આપણને ન પણ મળે એવું પણ બને. બીજું કે આપણે દોષ નિવેદન કરીએ અને બીજા પણ દોષ નિવેદન કરે, આપણને એમ લાગે કે બંને સરખું છે, પણ બંનેની પાછળ જુદા જુદા કારણો હોય. દોષ સરખા દેખાતા પણ કારણો એની પાછળ જુદા જુદા હોય, તો એનું માર્ગદર્શન પણ જુદું જુદું હોય એવું બધું હોય. એટલે આમાં તો આ એક એવું વિજ્ઞાન છે કે છીછરું નથી એટલું. જેમ વૈદ્યકીય જ્ઞાન પણ એવું છે કે તાવ આવે તો બધાને કે એક સરખી દવા ન આપી, કોઈને કબજિયાતથી તાવ આવ્યો હોય તો કોઈને શરદી લાગીને તાવ આવ્યો હોય, તાવ તો તાવ છે. કોઈને ગરમી લાગીને તાવ આવે, કોઈને કાંઈ ઇન્ફેક્શન થયું એમાંથી તાવ આવે, શરીરમાં કોઈ જગ્યાએ ઇન્ફેક્શન હોય ને એની તાવ આવે. ઘણા કારણો છે એના, તો ચાર પાંચ તો હું નથી ભણ્યો તોય મને ખબર છે, પણ એ તો ડાક્ટરનો તો 50 કારણની ખબર હોય, એની 50 દવા જુદી જુદી હોય, તાવ તો તાવ એવું છે. એમ દોષ તો દોષ છે, પણ દોષના કારણો ઘણા જુદા જુદા દરેકના હોય છે, અને પોતાની ભૂલ અને પોતાના ભૂલનું ઊંડાણ અને કારણો ને એવું બધું પોતાને સમજાતું હોય એવો બહુ સંભવ ઓછો છે.
દોષ વ્યક્ત કરવામાં તો અમુક દોષ આપણે વ્યક્ત કરીએ અને અમુક દોષ એવા હોય કે આપણે સભાની વચ્ચે ન કહી શકીએ.
હા, તો એમ તો એકલા પણ વાત કરી શકાય, બધાની વચ્ચે ન કહેવાય. કેટલીક કેટલીક અંગત બાબતો પણ હોય છે, તો એના માટે પણ વ્યવસ્થા તો છે. અને બધા કંઈ બધાની વચમાં દોષ કે છે એવું નથી. કોઈ કોઈ મુમુક્ષુઓ વ્યક્તિગત રીતે મળીને પણ વાત કરી લઈએ છે, એમ પણ બને છે. એટલે એમાં કાંઈ વાંધો નથી.
સાડા સાત વાગે લગભગ ચારુએ મને કીધું, પૂજાને એ લોકો જે ડાન્સમાં હતા એટલે લોકોની સ્કૂલ જે છે એ સ્ટેટ લેવલમાં ફર્સ્ટ આવી છે, અને એમાં ખાસ કરીને એ જે ડાન્સમાં હતી ને એ લોકોને પ્રાઇઝ મેળવ્યું છે એની અંદર. એટલે ગઈકાલે એ લોકોને અમદાવાદ ટીવી સેન્ટરવાળાથી લેટર આવ્યો હતો કે તમે ટીવી પર આ ડાન્સને પ્રોડ્યુસ કરો એમ કરીને. એટલે આ જ્યારે વાત કરતી હતી ત્યારે મને અંદરમાં ગમવા પણના પરિણામ થયા હતા. પછી વખતે તપાસતા એવું લાગ્યું કે પૂજા છે એને કારણે મને ગમવા પણ વધારે લાગેલું મમત્વને કારણે. એટલે જ્યારે મમત્વ પકડાયું અંદરમાં ત્યારે થોડોક ગભરાટ થયો હોય છે અંદરમાં, પણ પછી આવવા માટે નીકળી ગયા એટલે પછી કંઈ વધારે આગળ ચાલ્યું નહીં મારું. અને એક મમત્વના કારણે આવી રીતે એક બારમાં પ્રસિદ્ધિ અને ખાસ કરીને મમત્વ આ બે પરિણામ મને દેખાતા હતા અંદરમાં. સ્કૂલની મેમ રહે છે એક, એટલે એના હસબન્ડ ત્યાં દુકાનમાં બેઠો હતો એ, એટલે એને મસ્તું કઈ ઇન્ટ્રોડક્શન કરાવ્યું હશે. એટલે એની મેમ એને કઈક પ્રશંસા કરતી હશે એમ કે બેસ્ટ ડાન્સર છે એમ સ્કૂલની પૂજા છે. તો એ વખતે ગમવા મળે એના પરિણામ અંદરમાં લાગેલા.
ખેત ઘણો થવો
જોઈએ,
ખેત વધુ થવો જોઈએ. પોતાપણું થવા માટે પોતાના આત્મામાં પોતાપણું નહીં થવા દેવાના આ પરિણામો છે. પરમા જે પોતાપણું છે એ પોતાના આત્મામાં પોતાપણું આમ ચોખ્ખી વાત છે.
પછી સવારે જે સ્વાનુભૂત્યાવરણની જે વાત ચાલેલી, સ્વાનુભૂત્યાવરણની જે વાત ચાલી સવારે, એ પછી જે ઊંધો અનુભવ જે થાય છે, ઊંધો અનુભવ જે ચાલે છે એ સ્વાનુભૂત્યાવરણ કહેવાય.
આવરણ એ અભ્યાસ છે, આવરણ કરે છે,
એ જ મુખ્ય આવરણ છે.
ઊંધો અનુભવ કેવો, મિથ્યાત્મ કેવો, જ્ઞાન કેવો, અભ્યાસ કેવો, વિપરીતતા કયો, એ સૌ ન થવા દે. જીવના પરિણામને સવળું ન થવા દે.
પછી જે જે કંઈ બી ઊંધો અનુભવ ચાલે છે એમાં અનુભવ શક્તિ જ એની કામ કરે છે અંદરમાં. પછી એ રીતે અંદરમાં એમ આવતું હોય કે ભાઈ એવી પ્રકારની શક્તિ તો છે જ પોતામાં, ભલે અત્યારે ઊંધી કામ કરે છે પણ એ પ્રકારની પ્રોપર્ટી તો છે જ મારી પાસે.
બધા સંઘની જીવનો છે
તો આ રીતે જે અંદરમાં શક્તિનો પોતાને વિશ્વાસ આવતો હોય કે ભાઈ આવી રીતે શક્તિ તો છે જ મારી પાસે, નથી એવું તો નથી અંદરમાં, આવી રીતે જે પ્રતિતિ આવતી હોય એ શું દે
તો જાણપણું છે, બીજું કઈ નથી.
બરાબર.
એ યથાર્થ ક્યારે કે એ શક્તિ ખોટી ખર્ચાય નહીં ત્યારે.
બરાબર.
શક્તિ ખોટી ખર્ચાય ત્યાં સુધી શક્તિનો વિશ્વાસ જે રીતે આવવો જોઈએ એ રીતે નથી આવ્યો, ખોટી રીતે આવ્યો, સાચી રીતે નથી. કોઈ પણ માણસનું મૃત્યુ થાય છે ત્યારે દેહ ને આત્માનું ભિન્નપણું તો બધા જાણે છે. શરીરમાંથી જીવ્યો ગયો, શું થયું, મરી ગયો એટલે શું થયું, કે શરીરમાંથી જીવ્યો ગયો એટલે કાંઈ દેહને આત્માનું ભિન્નપણાનું જ્ઞાન થોડું થઈ ગયું બધાને. તો એ તો સુખી વાત જ છે કે દેહ ને આત્મા જુદા થઈ ગયા. કઈ દેહ ને આત્મા ભિન્ન છે એવું યથાર્થ જ્ઞાન થોડું થઈ ગયું, એમ કઈ જ્ઞાન નથી. જે રીતે આત્માના ગુણ ઉપજે અને દોષ ટળે એ રીતે જ્ઞાન થાય તે જ્ઞાન સાચું. નહીંતર તો શાસ્ત્રોમાં છે ને માણસ વિદ્વાન થઈ જાય છે. એથી કંઈક યથાર્થ જ્ઞાન થઈ ગયું છે એવું કંઈ નથી. પોતે સમજે, બીજાને સમજાવી શકે, સૂક્ષ્મ વિષયોમાં પણ સમજે, સમજાવી શકે, કારણ સુધ પ્રિયાની ચર્ચા કરે, સૂક્ષ્મ વિષય છે તોય ચર્ચા કરી શકે, બીજાને સમજાવી શકે, એ કોઈ જ્ઞાન કરવાની રીત નથી. આત્મા જે રીતે દોષથી અને દુઃખથી મુક્ત થાય એ રીતે જ્ઞાન થાય તો તે જ્ઞાનને પ્રયોજનભૂત જ્ઞાન જાણવું. નહીતર એ જ્ઞાન પ્રયોજનભૂત રીતે કામ ન કરે તે જ્ઞાન નથી, પણ કોઈને કોઈ પ્રકારે તે અજ્ઞાન છે. એટલે અજ્ઞાન સામાન્યની કોટીમાં જાય છે. એ કોઈને કોઈ પ્રકારે અજ્ઞાન હોવાથી તે અજ્ઞાન સામાન્યની કક્ષામાં ને કોટીમાં રહીએ છે, એટલે એની કોઈ કિંમત નથી. પણ જ્યારે થાય છે ત્યારે એનું નુકસાન સમજાય છે, વિચારાય છે કે દેખાય છે કે એવું કઈ બને શકે નહીં. નુકસાન દેખાય તો ફેર પીડાવીને ન રહે, ભલે જરવામાં થોડો થોડો સમય લાગે પણ ફેર પડવા માંડે,
ફેર પડે એવું લાગે છે પણ જતા
નથી. ફેર પડતો હોય તો એ સારી વાત છે, ફેર તો પડવો જોઈએ. અને કેવી રીતે ફેર પડે છે એ પણ થોડુંક વિચારવું જોઈએ કે એમાં ભૂલ નથી થતી ને, એ પણ થોડું વિચારવું જોઈએ.
તપાસ કરો તો પોતાના પરિણામ ઉપર કેટલી અસર આવે છે.
પૂર્વમાં અત્યારમાં હું અંતર પીડ્યો.
પૂર્વમાં જે રીતે પોતે આકુલતા અનુભવતો હોય, ચિંતાગ્રસ્ત રહેતો હોય,
રસ છે, મુખ્યતા છે, વજન છે,
બરાબર,
એમાં ફેર પડે.
એના ઉદય વર્તમાનમાં ચાલતો હોય તો એમાં પોતાની ડિગ્રી પરથી પોતાને ખ્યાલ આવી શકે ને ફેર પડ્યો છે?
આવે, ફેર પડે તો ખ્યાલ આવે.
બરાબર.
ખાસ કરીને સર્વિસ ઉપર હોય ત્યારે વધુ થાય છે. જે કસ્ટમર આવે તેની સાથે ડીલિંગ કરતી વખતે એમાં શું છે કે એ વિભાગનો હેડ મને બનાવ્યો છે, એટલે કોઈ બી પ્રશ્ન આવે તો તરત કાઉન્ટર વાળા સેલ્સમેન મને પૂછે કે સાહેબ આનું શું કરવું છે, એટલે ઈ કે એટલે કસ્ટમરને ખ્યાલ આવે કે આ ભાઈ અહીંયા મેનેજર છે, એટલે ત્યારથી મને માન ચડવા માંડે કે આ કસ્ટમરને ખ્યાલ આવ્યો ને કે હું મેનેજર છું એમ. આવું બહુ ચાલે છે. એ બાબતનો વિચાર મેં ઘણો કર્યો છે પણ પરિણામમાં કઈ ફેર નથી પડતો. ઘણો વિચાર કર્યો છે.
શું છે એક તો એ પ્રકારે વિચારવું કે આત્માનું જે મૂળ સ્વરૂપ છે એ તો પરમાત્મા પદ છે, અનંત શક્તિઓનું પરમ ઐશ્વર્ય હોવાથી પરમેશ્વર પદ છે આત્મા. એવા ઊંચા પદે હોવા છતાં આપણે એક સંસ્થાના એક વિભાગના મેનેજર તરીકે આપણું પદ તો ઘણું નીચું થયું, તો નીચા પદમાં હું રાજી થવું કે ઊંચા પદમાં રાજી થવું? એમાં રાજી થવું. ધનશાળી ભદ્રની કથા આવે છે સિતાંબરમાં, બહુ શ્રીમંત શેઠિયાઓ હતા કે સવા લાખ સોના મોરની એક કાવણ, કામળ એટલે પહેરવાનું કપડું, મીટાળવાનું, રત્ન કામળ, રત્નવાળી હતી, એની અંદર રત્નો ટાંગ્યા હતા. એ નાવામાં, પહેલાંના જમાનામાં શું હતું, શેઠિયા લોકો જે કપડું નાવામાં વાપરે એ એના કામવાળા લઈ જાય, એ ધોવામાં ન જાય, એને કામવાળા લઈ જાય. આપણે જોયું ને લગ્ન પ્રસંગમાં અમારે ત્યાં આવ્યું હતું અમારા વખત જમાનામાં કે અમે વરરાજા જે કપડાં પહેરીને આવ્યા હોય ને એ કપડાં લવાણમ લોકો લઈ જાય, એ કપડાં ધોઈને પાછા ફરીને પહેરવાના ન હોય, એ વાણંદને આપી દેવાના. અમારા જમાનામાં એવું હતું. શું લગ્ન પહેલાં નાવણ કરાવી દે, પણ એ જે કપડાં પહેરીને નાયા હોય ને એ કપડાં વાણંદને દઈ દેવાના. એમ એ 1.25 લાખ સોના મોરની એક કામળ એ નાવામાં વાપરીને એ કામવાળાને આપી દે. કેટલી સ્ત્રી હતી એને? 32 સ્ત્રી હતી. ઓલો વેચવા આવ્યો ને એની પાસે 16 જ હતી. તો કે કાંઈ નહીં, 32 સ્ત્રી છે, અડધી અડધી આપી દીધી બધાને, એકના બે ટુકડા કરીને, અને બધી નાવા મેં 32.25 લાખ સોનામરની કામળ એક દિવસમાં નાવામાં કાઢી નાખી. હવે એ જ કામળ વેચવાવાળો રાજા મહારાજાને, એને ત્રણેક મહારાજાને ત્યાં કહ્યું ભાઈ સાહેબ હું તો આવી કાંઈ મોંઘી કામળ લેતો નથી. પછી એને ખબર પડી કે મારા ગામમાં એવા શેઠિયાઓ છે એટલે રાજા એને મળવા આવ્યો. તમારી પાસે આટલી બધી શ્રીમંતાઈ છે કે? અમે તો એમ સમજી છીએ કે અમે જ રાજા છીએ, તમે અમારા માથે રાજા છો આ જ ખબર પડી કે. વૈરાગ આવી ગયો, માનસ એટલું માન હતું પૈસાનું, એને એમ ખબર મારા માથે પણ રાજા જેવો ધણી છે, મારે ધણી છે ન હોય કે. આ રવાના, વૈભવ છોડીને જંગલમાં દીક્ષા લઈ લીધી. આપણી પાસે શું છે એના પ્રમાણમાં? કેવો દીકરી આપણે અભિમાન કરવા જેવું છે શું આપણી પાસે? એક સામાન્ય કોઈ હોદ્દો મળે, કે સામાન્ય પૈસો મળે, કે સામાન્ય આબરૂ હોય, શું હોય અત્યારે? બહુ જ મધ્યમ કક્ષાના ફૂન લઈને આપણે આવ્યા છે. બહુ હવે ઊંચી કોટીના નહીં કે ભાઈ લાખો રૂપિયા તો નવાના કપડામાં વપરાઈ જાય. હા, એનું માન કરવું, અને માન કરવું હોય તો પરમેશ્વર પદનું ન કરવું. અંદરમાં જે પરમાત્મા બિરાજમાન છે એનું માન કરવું. આ તો બધું અપમાનમાં માન માનવા જેવું છે. કોઈક આપણને ગાળ દે ને આપણે રાજી થઈએ એના જેવું છે. મેનેજર બનાવ્યો એટલે આપણે ગાળ છીએ કે ભગવાનને મેનેજર બનાવ્યા, હે, અને પછી આપણે રાજી થઈ એના જેવું થાય. થોડીક વાસ્તવિકતાનો વિચાર કરી અને એ કલ્પના ભૂસી નાખવા જેવી છે. કલ્પના છે, બીજું કાંઈ નથી. માન કરવા જેવું કાંઈ છે જ નહીં. ભાવેશભાઈ એકવાર પ્રશ્ન કર્યો હતો, મને માન ચડે છે, પણ છે હું તમારે માન ચડવા જેવું ઈચ્છો? માન કરવા જેવું આપણી પાસે એવું શું છે? કાંઈ છે જ નહીં, એક પોઈન્ટ નથી આપણી પાસે. એ માનનું, માન કરવા જેવો એક પોઈન્ટ નથી આપણી પાસે. હું મુક્ષુતા લઈએ તો ખોટ નિહાળ્યા છીએ. માન કરું, થોડો વિચાર કરીએ તો આમ માન તો આમ જોઈ જાય એવું છે.
બીજું તો શું પ્રેજુડાઈ થતું, હું 3-4 વાર ત્યાં જઈ આવ્યો તો જે જવાબ નતો, જવાબ આપવા વાળા તો બીજા ભાઈ હતા, શેઠ પોતે નતા, જે ખાલી હતા એ તો શેઠ હતા. પણ એ જે આપણને બી જે જવાબ નહીં આપ્યો, રિસ્પોન્સ નહીં આપ્યો કોઈ છે, એટલે મેં દ્વેષ ભાવ હતો ડ્રાગર મારા ઉપર જ. ત્યારે અત્યારે તો બીજા ભાઈ હતા,
પણ એને લીધે એકદમ એના સાથે એકદમ ના પાડી દીધી ને એમ થાય નહીં, મને જ કીધું એમ. એ માન ને કારણે થાય ને, અપેક્ષા ની પૂર્તિ ન થાય.
જો મોક્ષ માર્ગ માં પ્રવેશ કરીએ તો અનંત સિદ્ધોના જ્ઞાનમાં એમ આવે કે આ જીવ તો હવે થોડા કાળમાં સિદ્ધપદ ગ્રહણ કરીને આપણી લાઈનમાં બેસી જશે. તો અનંત સિદ્ધોળાનું માન મળે એ બરાબર, કે બે ચાર ઘરાક આવે ને મેનેજર સમજે એ સારું, હે? સાધારણ માણસો હોય ભૂલી જવાના, બહાર નીકળે ભેગા કોણ શું હતું એ. હું તો કેવળ જ્ઞાનમાં, એમના કેવળ જ્ઞાનમાં ફોટો પડે છે, તો આપણા સિદ્ધપદમાં કરવા જેવું તો એ છે, માન અપેક્ષા એ કરવું પડે.
ભાઈશ્રી, ગઈકાલે રાતના અહીંથી સત્સંગમાંથી ઘરે ગયા, રાતના અહીંયાથી સત્સંગમાંથી ઘરે ગયા, પછી પૂજા ટીવી જોવા ઉપર ગઈ હતી. તો આમ જનરલી એને કહીને રાખ્યું છે કે જાય ત્યારે 10 વાગે પાછા આવી જવાનું ઘરે, પણ કાલે મોડું થયું હશે એટલે પછી આમ અમે લોકો દરવાજો ખુલ્લો રાખીને સૂઈ જઈએ એટલે એ આવીને બંધ કરીને સૂઈ જાય એની મેળે. પછી કાલે મોડું થયું એટલે મેં ઊભો થઈને દરવાજો બંધ કરી દીધો. આજે અભિપ્રાયમાં એમ હતું કે આજે થોડોક કંઈક એને લેસન શીખડાવવું પડશે એમ કરીને, એટલે પછી તો ઊંઘ આવી ગઈ હતી મને. પછી 11:15 એણે બેલ મારી ત્યારે આંખ ખુલી મારી, એટલે પહેલાં તો ઉઠો ને દરવાજો ખોલવા માટે. મેં કીધું થોડી વાર ભલે બહાર ઊભી રહેતી, થોડોક એને બી ખબર પડે એમ કરીને, હું ઉઠો નહીં. પછી 8-10 વખત બૂમ માર્યા પછી દરવાજો ખોલ્યો મેં. ત્યારે રડતી હતી બહાર ઊભી ઊભી, પણ એ રડતી હતી જોઈને મને લાગણીના પરિણામ થઈ ગયા હતા પછી એ વખતે. અને એક મારાપણાને કારણે એ આપણા કંટ્રોલમાં રહેવી જોઈએ, એક પ્રકારની અધિકાર બુદ્ધિ લાગતી હતી કાલે.
દ્રઢ કરેલું છે
જી,
મારા પણ ઉઠ્યા પછી ખેદ કેટલો થાય છે
ભાઈ. રાતના તો પછી આ થયું પછી તો હું સૂઈ જ ગયો હતો, બહુ એટલા કંઈ લાંબા વિચાર નહોતા ચાલ્યા. પછી આજે બપોરના સત્સંગ પછી 128 પત્ર ઉપરના ચાલતા હતા, તેના જ ઘરે દાસ પણ દાસી પણ, જેના પ્રત્યે દ્વેષ કર્યો એના જ ઘરે દાસ અને દાસી પણ જન્મવું પડ્યું એમ કરીને એ અંદરમાં થોડું ચાલતું હતું. પછી
માનના ભાવ થવાથી ઉદય અપમાન નો આવે છે, જીવ માનનો ભાવ સિવાય. ઉદય નો એવો આવે કે એનું બધા અપમાન કરે, શું ફાયદો કઈ દો? કર્મ એવું બંધાય, અપમાન થાય એવો ઉદય આવે. થોડોક વિચાર કરીએ ને તો કઈ રિયેવું નથી, ખોટાપણાનો દોષ છે ને એની ભયંકરતા સમજાવી દીધી. તો પછી જે તમે થયું છતાંય ઊંઘી ગયા એ ન થાય, એ ચાલે. આમ કેમ થઈ જાય છે, ઘડી ઘડી આમ કેમ થઈ જાય છે, વારંવાર આમ કેમ થાય? આજે હજી કતલખાના માંડવા છે, પોતાપણાનો અપરાધ નાનો ગણવો નહીં. અને એ ભૂલ બહુ કરી છે, એને અપરાધ જ ગણ્યો નથી. અને જ્યાં જ્યાં જે જે કુટુંબમાં જન્મો ત્યાં મારા પણ હું કરવું તો ફરજ અને ધર્મ માન્ય છે. બાપ તરીકે મારી આ ફરજ ને, દીકરા તરીકે મારી આ ફરજ ને, ફલાણા તરીકે મારી આ ફરજ ને, દીકરા તરીકે મારી આ ફરજ. જ્યાં જ્યાં જે સંબંધ વ્યવહારમાં હોય પકડ કરીને ફરજ માની દીધો, ધર્મ માની દીધો. બહુ મોટો અપરાધ. તમામ પ્રકારના દોષો થવાનું કારણ અને અંતે નરક નિગોદનું કારણ. નિગોદ દેખાવું જોઈએ. 537માં પત્ર ફરી ફરીને વાંચવા જોઈએ. મારા પણ કરીને માઠું કરવામાં મના રાખી નથી. અને એટલું જ જો જીવ મૂકે ને તો એને વ્રત, નિયમ, સંયમ, શાસ્ત્ર જ્ઞાન, યાત્રા, તપ બધું કરી ચૂક્યો એમ લીધું છે. 537 એટલું જ મૂકે તો, મારા પણ મૂકે તો એટલું બધું વજન આવે. 537 અને આ વિષય ઉપર તીર્થંકર દેવે ઠોકી ઠોકીનો ઉપદેશ કર્યો છે. મારા પણ કરતો નહીં, મારા પણ તું કરતો. એવી રીતે વાત લખી છે. કેટલું વજન આપ્યું છે આ વિષય. અનુસાર કરના પડતા હૈ, રસ કમ લેના હો ઉસકી જાગૃતિ રખના હૈ, કોઈ જ્યાદા રસ નહીં લેના હૈ. બાકી ડ્યુટી તો કરની પડતી હૈ, वो तो जैसे नौकर भी करते हैं ऐसे अपन भी कर लें. अपनापन करके नहीं करने का. अपनापन करोगे तो रस ज्यादा आएगा.
वैश्य उनको बुलाने का रस कैसे लिया था? हम दिसंबर में गए थे, दादी माँ जब डेथ हो गई उनकी, हमने उनको बोला अब तो दादी माँ नहीं है, अब तो आप लोग भावनगर आके रह जाओ. उनको कई बार बोला था कि यहाँ आ जाओ, जैसे हमारी जिम्मेदारी उनको संभालना है. महसूस में अपनापना लगता है कि उनको खुश रखना है, हमको अपनापना.
नहीं, अपना ड्यूटी है उनको बुलाने का, रखने का, वो बात जरूर है. उनकी सेवा करना वो सब अपना फर्ज है, लेकिन अपनापन करके नहीं, वो बात है.
કશાય મંદ હોય અને કશાય રસ તીવ્ર હોય છે, જેમ કે મંદ શુભ રાગનો હોય પણ એમાં કશાય રસ તીવ્ર હોય, તો ત્યાં સીધી આકુલતા ન પકડાતી હોય. મંદ કશાય
રસ પકડી શકતા એને પકડે,
એ રસમાં મંદ કશાયના જે રસમાં મલિનતા વિશેષ છે.
મલિનતા પણ છે, આકુલતા છે.
રસ તીવ્ર હોય ત્યાં આકુલતા તીવ્ર હોય જ. આમ તો મંદ કશાયમાં આકુલતા ઓછી લાગતી હોય
છે, પણ એટલું જ્ઞાન સૂક્ષ્મ હોય તો ખબર પડે. બરાબર. શું છે, કશાય અને કશાય સ્વભાવ. રસ છે એ કશાય સ્વભાવ છે.
બરાબર.
શુભાશુભ ભાવ વિભાવ છે, ને એનો રસ છે તે વિભાવ સ્વભાવ છે.
રસ છે તે સ્વભાવ, વિભાવ સ્વભાવ છે.
એટલે પરિણામ કરતા પરિણામનો સ્વભાવ સૂક્ષ્મ છે. પરિણામ કરતા પરિણામનો સ્વભાવ સૂક્ષ્મ છે. કેમ કે જ્ઞાન છે એ સ્થૂળ છે, આપણે જ્ઞાનને પકડી શકીએ છીએ, પણ જ્ઞાન સ્વભાવ સૂક્ષ્મ છે. કેમ કે એ સ્વભાવ સ્વભાવ છે એમાં. એટલે હંમેશા રસનો ફેક્ટર છે એ સૂક્ષ્મ છે, અને જેનું જ્ઞાન સૂક્ષ્મ હોય એ પકડી શકે.
આકુલતા
પકડાય ને આકુલતા ન પકડાય એવું ન બને. બે પકડાય, એક પકડાય તો બીજું પકડાય. ગયે
ખુશ રખને કા ભાવ બહુ જ્યાદા રહેતે, પર વૈસી જબ ઉનકે સાથ બેઠ કે બાત કરને લગતે થે તબ ભૂલ જાતે થે કે અપનાપના નહીં કરના.
જાગૃતિ ચાહીએ. જેટલી અપેક્ષા એટલું દુઃખ વધારે. એ સિદ્ધાંત છે એવો કે જેટલી અપેક્ષા વર્તે એટલું દુઃખ વધારે. અપેક્ષા બધી તો કોઈની પૂરી થતી જ નથી, પૂરી થાય તો એમાં કાંઈ આકુલતા સિવાય બીજું કાંઈ મળતું નથી. પાકા નહીં લાગે તો પછી બહુ તકલીફ થવાની આગળ પાછું. વધારે ગંભીરતાથી વધારે ધ્યાન દેવાનું, વધારે ગંભીર થવાનું, વધારે વજન આપવાનું.
બે દિવસ પહેલા અહીંયા કમ્પ્યુટરનું એક્ઝિબિશન હતું હોમ સ્કૂલમાં.
એક્ઝિબિશન
હા ફેર જેવું હતું, કમ્પ્યુટર અવેરનેસ કરીને. તો વૈશ્વિક એક્ઝિબિશન જોવા ગયો હતો સાંજના. એટલે આપણે જેની પાસે મેં સિસ્ટમ લીધી છે ને એ લોકોએ જ અરેન્જ કરેલું હતું ડેમોન્સ્ટ્રેશન આખું એક્ઝિબિશન. વૈશ્વિક વખતે અમુક જે સાધનો દેખાડ્યા એણે, અમુક જે સાધનો દેખાડ્યા એણે લાઈવ ટેલિકાસ્ટના ને એના બધા, પછી એ વખતે પરિણામ રસ આવેલો મને.
રસ આવેલો?
હાજી ભાઈ.
કયો અભિપ્રાય?
પછી હું એ જોતો હતો કે હું ગયો શા માટે ત્યાં. હું જોતો હતો કે હું ગયો શા માટે ત્યાં, મારો શું અભિપ્રાય હતો. તો પછી તપાસતા મને એવું લાગ્યું કે કંઈક આપણે લખતું જો કામની વસ્તુ હોય તો આપણને ટચમાં રહીએ આપણે, અને કોઈ નવું રિસર્ચ થયું હોય તો આપણે ખ્યાલ મારે આપણને. એટલે એ હેતુથી એક તો જવાનું બનેલું. પછી એટલું પકડાયેલું અંદરમાં, એટલું પકડાયેલું અંદરમાં. અને અમુક જે કેમેરા ને બધું હતું એની પાસે, એ જોઈને મને થોડું અંદરમાં આશ્ચર્ય ને બધું લાગતું હતું એમ કે કેટલું બધું ડેવલપમેન્ટ થયેલું છે. અને પછી બીજા એ વખતે એ પરિણામ ચાલેલા કે બીજું જે સેક્શન હતું એમાં છોકરાઓ માટે થઈને અમુક પ્રોગ્રામ્સ હતા એની અંદર, મેથેમેટિક્સના ને બધા છોકરાઓ માટે થઈને. તો ત્યારે બી એમ થયેલું કે ભાઈ પૂજા માટેના કોઈ એવા કામના પ્રોગ્રામ હોય તો આપણે એને કહીશું તો આપણને ઇન્સ્ટોલ કરી આપશે. તો એ વખતે ભાઈ છે એવી રીતે મહત્ત્વના પરિણામ ચાલેલા મારા. તો ભાઈ છે આમાં વધારે રસ આવેલો મને, એ મને દેખાતું હતું.
પછી ખેત થવાનું?
ના ભાઈ છે એટલો એવું નહોતું થયું, પણ થોડો ગભરાટ થયેલો, પણ પછી એટલો કાંઈ ખેદ મને લાંબો નહોતો ચાલેલો.
તમારી તકલીફ છે એ જ છે ને કે લાઇટલી લેવાઈ જાય છે.
જી ભાઈ છે
દરેક બાબતમાં આ તકલીફ છે, પછી ચાલુ રહીએ છે રસ આવવાનું, પોતાપણું, આ બધું ચાલુ રહેવાનું કારણ એ જ છે. એટલે ધ્યાન ત્યાં ખેંચવાનું રહ્યું, લાઇટલી ન લેવાય છે. ઉપેક્ષા વૃત્તિ જે કેળવાવી જોઈએ એ નથી, ઉપેક્ષા વૃત્તિ થઈ જવી જોઈએ. તેમ થતું એમ થવા દેવું, આપણે આપણા કામે લાગવું. કામ ભોગતું બધું બાકી છે અને વખત થોડો છે, બે વાત પર વજન જવું જોઈએ. તો આડી અવડી બાબતોમાં પરિણામ છે, ચાસે નહીં, ચીકણાત અને ચીકણાઈ નહીં થાય. જૂનું બહુ દ્રઢ થયેલું છે, જરાક જોરથી જે એનો સામનો કરવો જોઈએ, એટલા જોરથી સામનો નથી થતો. ભલે જતા આવતા નથી, પણ બીજા જે ઉદયો છે ને, કોઈ પણ ઉદય છે ને, એમાં એકાકાર થવું ને, એટલે પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. પછી ભલે તમે એક પાણીના લોટામાંથી ગ્લાસમાં પાણી રેડો છો, એમાં કાંઈ મોટી વાત તો નથી ને. હા, એકાકાર થઈને રેડો છો કે નહીં, ઉદય આનું નામ છે. ઉદયમાં જીવ એકાકાર થયો એમાં આપણે શું ગણીએ છીએ કે તીવ્ર કસાય થાય તો અપરાધ, કસાયની મનતામાં અપરાધ ગણતા નથી આપણે. હવે લોટામાંથી પાણી ગ્લાસમાં કાઢ્યું એમાં કંઈ તીવ્ર કસાય તો કરવાની જરૂર નથી, પણ આપણે એકાકાર થયા એનું શું? એવી કઈ એવી મોટી વાત હતી કે આપણે એકાકાર થવાની જરૂર પડી. હવે જો એવી સામાન્ય વાતમાં આપણે એકાકાર થતા હોય તો મોટી વાતમાં એકાકાર છે અમે ન રહી શકીએ. કયો જો આમ હિસાબ આવી રીતે ગણવાનો છે? ઓલું તો આપણે કાંઈ ગણીએ જ નહીં, પણ ગણવું જોઈએ એમ કે આવી નાની બાબતમાં આપણે એકાકાર થઈ જતા હોઈએ તો મોટી મતલબની વાત આવે તો કેટલા એકાકાર થઈ જવાય. એટલે જે ઉદયથી ભિન્ન પડવાનું છે એમાં જાગૃતિ ઘણી જોઈએ છે. આમાં સાધારણ કામ નથી આજ કે ગમે એ કરી લઈએ. બહુ જ સિન્સિયર હોય, પોતાના હિત માટે બહુ સિન્સિયર હોય એ જ કામ કરી શકે છે. બધા નથી કરી શકતા, એટલે જ કોક કોક કરે છે. એ કોકમાં નંબર લગાડવાનો છે. આપકો સમજમાં નહીં આવે તો પૂછ લેના, થોડો ગુજરાતી ચલતા અહીંયા પણ દાદા.
અભી બીચ માં કુછ એસી મતલબ કુછ પ્રસંગ બના કે મેરા ફોન ભી ખરાબ થા, મેરા ફોન ખરાબ થા વહાં આગરા કા, તો ઉસસે મેરી કોઈ બાત ભી નહીં હુઈ થી. મુજે માલુમ ભી નહીં થા કે મતલબ કોઈ કિસી તરહ કી બાત હી નહીં હુઈ થી, તો મુજે માલુમ ભી નહીં થા કે ઉસકે ઘર ક્યા હો રહા હૈ, મતલબ મેરે સાથ ક્યા હો રહા હૈ, મતલબ એક દૂસરે સે કોઈ સંપર્ક નહીં થા 5-6 દિન સે. તો એક દિન એસા કુછ ઉસને રાત કો ઉસકે સાથ એસા કુછ ગલત હુઆ યા ઉસને કિયા કુછ ભી જૈસે, તો મેરે કો રાત મે બેચેની હો ગઈ.
પતા ચલા તબ?
હા, નહીં પતા નહીં ચલા, મેરે કો કુછ નહીં પતા કે ઉસકે સાથ ક્યા હો રહા હૈ ક્યા નહીં હો રહા હૈ.
પરોક્ષતા નામ સેન્સેશન થી,
જૈસે કે ઉસકો બોલતે ના ટેલીપેથી.
હા, સમજ ગયા.
તો રાત કો 3 બજે તક મેરે કો નીંદ નહીં આઈ, તો મેરે કો થોડા બેચેની સી લગ રહી થી. ફિર ઉસકે બાદ મેં સો ભી ગઈ 3 બજે કે બાદ કરી. ફિર સુબહ 7 બજે ફિર નીંદ ખુલ ગઈ. તો લેકિન જૈસે રાત કો કભી લેટ ઉઠતી હું તો ફિર સુબહ ભી દેર મેં ઉઠતી હું, લેકિન ઉસ દિન સુબહ ભી મેરે કો અપને આપ હી એકદમ એસા અંદર સે કુછ એસા લગ રહા થા, તો મેં સુબહ ભી ઉઠ ગઈ. ફિર ઉસકે બાદ દોપહર મેં એસે હમારે વો દામાદ થે વો ઉસકો બેટી કો છોડ ગયે.
છોડને કો આયે?
હા, નહીં તો વો એસી અપને આપ હી મિલને કે લિયે આતે હૈ, ફિર છોડ ભી જાતે હૈ લે ભી જાતે હૈ. હમ અકેલે હૈ ના તો ઉનકો ભી થોડા યે લગતા હૈ કૈસે ભી સમજો. તો ફિર વો છોડ ગયે, તો ઉસને ફિર ભી મેરે કો કુછ નહીં બતાયા મોના ને. લેકિન ફિર ઉસકે બાદ મતલબ કરીબ રાત કો વૈસે ફોન સહી હો ગયા શામ કે સમય, તો ફિર ઉન દોનો મેં જૈસે કુછ બાત હુઈ તો મુજે કુછ ડાઉટ હુઆ કે કુછ હુઆ હૈ ઉનકે ઘર પે. તો ફિર મેં મોના સે પૂછા ભી તો ઉસને ફિર ભી નહીં બતાયા. લેકિન જબ ઉન્હોને દામાદ ને બતાયા ને કે ઇસને મોના ને કલ એસે એસે કિયા, તો મેરે કો જો બેચેની હુઈ વો ક્યો હુઈ? મતલબ મેં તો ઇસકો સોચતી થી કે મેરે કો રાત કામ હૈ.
એસા હી ઉદય આયા ભીતર મેં, ભીતર મેં કર્મ કા ઉદય આતા હૈ ઔર પરિણામ ઇસમે જુડતે હૈ. જૈસે કોઈ સ્વપ્ન આતા હૈ વો ભી ઉદય હૈ, કોઈ કોઈ વાત કા સ્મરણ આતા હૈ તો વો ભી ઉદય હૈ. પ્રસંગ કુછ નહીં હોતા હૈ, કોઈ કોઈ ખુશી કા સ્મરણ આતા હૈ, કોઈ નાખુશી કા ભી સ્મરણ આતા હૈ, ઉદય આતા હૈ ઉસમે પરિણામ જોડતા હૈ.
લેકિન મુજે સ્વપ્ન વગેરે કુછ નહીં થા, મેં તો ઉસ સમય જગ રહી થી, એક વજે તો લાઈટ બંધ થી. હા,
ફિર ભી ઉદય તો આયા,
તો મુજે એસા લગતા હૈ કે ઉસસે મેરા તીવ્ર રાગ હૈ ના.
વો તો હૈ,
તબ
રાગ તો તીવ્ર હૈ હી, ઉસમે તો કોઈ દો રાય નહીં હૈ. લેકિન રાગ હૈ इसलिए कोई ऐसा होना जरूरी नहीं है. तो जैसा अंदर में उदय आता है वैसे परिणाम जुड़ जाता है.
तो इसको कम करने के लिए मैं क्या करूं?
कोई भी उदय भाव को कम करना हो तो उसको गौण कर देना चाहिए.
अभी इसके लिए मैंने अपने मन में ऐसा सोचा भी था कि यदि उसका फोन आता है तब तो मेरे को बात करना है, लेकिन मैं आगे से ना तो उसको फोन करूंगी और ना उसकी कोई समस्या के बारे में, मतलब कि जैसे कि पूछूं ना कि मोना आप कैसी हो या तुम्हें क्या बात है, तबीयत ठीक नहीं है, मतलब बच्चों के साथ उसके कुछ थोड़े बच्चे भी जल्दी जल्दी हो गए हैं तो बच्चों की भी कोई प्रॉब्लम, मैं आगे से करके नहीं पूछती हूँ इसी वजह से कि मेरा अपने आप ही उससे जुड़ान कम हो, मतलब उसके मामलों में मैं हस्तक्षेप ना करूँ, मैं अपने को क्यों उससे जोड़ूँ, वो अपनी जिम्मेदारी अब उनको आपको उठाने दो तो। लेकिन फिर भी ये राग मेरा कहाँ कम हो रहा है मेरे को, अभी 8-10 दिन पहले की बात है तो उसके बाद से मेरे को लग रहा है कि मैं सोचती हूँ कि मेरे को उससे राग कम हुआ है तो वो कम नहीं हुआ बल्कि और बढ़ा है, मतलब अलग रहने के बाद बल्कि और बढ़ा है, उसके प्रति अंदर ही अंदर कुछ ज्यादा ही सेंसिटिव हो गई, वो मुंह से नहीं बोल पा रही हूँ लेकिन अंदर चल रहा है।
वो तो बढ़ता है, क्योंकि राग तो बिना वितरागता के पुरुषार्थ राग कैसे घटेगा,
तो मैं ये जो प्रयास कर रही हूँ तो उससे भी कम कम होगा।
वो तो एक तो उदय को गौण करना चाहिए और दूसरा अपने और का पुरुषार्थ करना चाहिए, दोनों बात एक साथ हो गए तब तो काम होता है।
पुरुषार्थ के लिए
है?
पुरुषार्थ के लिए क्या करना?
पुरुषार्थ के लिए तो शुरू से ही एक पद्धति है, वो पद्धति के अनुसार काम होना चाहिए। सबसे पहले अपने को जन्म मरण की चिंता होनी चाहिए, जैसे अपने लड़के की चिंता हुई या कोई भी परिस्थिति की चिंता होती है संयोग वियोग की, ऐसे अपना जन्म मरण का क्या है? अगर हम हमारा आत्मकल्याण नहीं कर लेते, मनुष्य हुए, जैन धर्म मिला, सब कुछ समझने का मौका मिला, फिर भी अगर हम हमारा आत्मकल्याण करके नहीं गए यहाँ से, आयु पूरा कर दिया तो बहुत जन्म मरण करना पड़ेगा, इसकी चिंता भी नहीं कर रहे हैं, यहाँ से चालू होता है पुरुषार्थ।
इस चीज की दृढ़ अपने मन में है, जैसे कि है भी है, पर उसके बाद जब मेरे को पता, मतलब उन्होंने बताया ना तो मैंने अपने मन में उस समय सोचा भी था, उसको बोला भी था, यदि उसको जैसे उसके साथ कुछ गलत होना भी होगा ना तो उसको मैं रोक नहीं पाऊंगी, मैं क्या कोई भी नहीं रोक पाएगा, यदि अच्छा होना होगा तो वो मैं अच्छा भी नहीं कर पाऊंगी तो
इसका, लेकिन उसका प्रारब्ध उसके साथ है।
हाँ, उसका प्रारब्ध उसके साथ है, तो ये मैं जुड़ रही हूँ ना तो ये मेरे को लग रहा है अंदर के अंदर की
राग ज्यादा है, लगाव ज्यादा है, वो होता ही है, हरेक को, हरेक माँ को बेटी के साथ लगाव ज्यादा होता ही है, बहुत नेचुरल है। लेकिन
फिर मुझे ये भी डर नहीं लगा कि ये मर जाएगी भाई, तब उस समय तो ये लगा ना कि इसके साथ जो होना होगा वो होगा,
वो तो है,
मतलब ऐसा उसके लिए मेरे को खींच भी आई हो कि ये मेरे को अंदर से ये डर लगा कि ये मर जाएगी या इसको कुछ हो जाएगा,
तो उसका आयु के हिसाब से होता है, अगर कोई मरते हैं तो अपना आयु पूर्ण होता ही तब मरता है, बाकी तो सब निमित्त मात्र है। क्या है अपने को, तो अपने को संभालना है। इसलिए आत्मकल्याण का उपाय को सोचो और उसी में लगे रहो, तभी तो ये जन्म की सफलता होगी।
क्योंकि मैं अभी तक यही सोच रही थी कि मैं कर रही हूँ ना, जैसे कि जो भी मतलब अपने आगे से उसको कुछ पूछना है या कुछ करना है मैं नहीं कर रही हूँ तो मुझे लगता है मेरा उससे राग कम हो रहा है या मैं उसकी तरफ ध्यान नहीं दे रही हूँ, तो ये इधर ना हो के वो अंदर ही अंदर अपना राग चल रहा है।
गलत फहमी है।
इधर इसी घटना के बाद मेरे को पकड़ आया, नहीं तो वैसे तो मैं बोलती थी, अब तो मेरे को उससे कोई लगाव नहीं है, वो अपने घर में मस्त है, मैं अपने घर इधर मस्त हूँ, ऐसा करके भाव आता है।
राग तो बिना पुरुषार्थ कम होता नहीं, वैसे कोई प्रसंग कम होने से, स्मरण कम होने से राग कम हो गया, वो तो गलत फहमी है।
के दोष विचाराय छे जणा तो नहीं, तो जणा माने विचारा मा शू तफावत छे?
એટલે હું ન આવું તો તમે મારો વિચાર કરો, હું આવું તો વિચાર કરવાનો ક્યાં સવાલ રહેશે, જોવાનો જ સવાલ રહેશે. એમ બે વાતમાં ફરક છે આ પ્રકારનો. વિચાર છે એ થિંકિંગ લાઈન છે, એટલે એનું સ્તર છે એ જુદું છે. જોવું છે એ પ્રેક્ટિકલ લાઈન છે, એનું સ્તર જુદું છે. જો ચાલતો દોષ જોવાય તો રસ તૂટી જાય. દોષ ભલે ચાલુ રહે પણ દોષનો રસ તૂટી જાય. આ એક બહુ મોટો ફાયદો પ્રેક્ટિકલ સાઈડનો છે. એટલે જ્ઞાનીઓનો ઉપદેશ છે કે પોતાના દોષને જોવા. વિચારવા એમ નથી કીધું, જોવા એમ કીધું છે. પછી ન જોઈ શકે એ વિચાર બીજી વાત છે. વિચારવા જ નહીં એમ નથી તો ન જોઈ શકે એને વિચારવાની વાત છે. જોઈ શકે તો મોટું મોટું કામ થાય, સારું એવું કામ થાય.
દોષનો વિચાર જે કીધું પાછળથી થાય છે, એ જ વિચાર પછી જોવામાં લઈ જાય
એવું કઈ નથી. જો મુમુક્ષુતા તીવ્ર થાય એટલે કે આત્મકલ્યાણની ભાવના તીવ્ર થાય તો જોવાનું બને, નહીતર એટલી જાગૃતિ ન આવે. જોવાનો બને છે કોને, કે જેની જાગૃતિ બહુ હોય એને. એ જાગૃત દશાનું સૂચક છે. જાગૃતિ ઓછી હોય તો જોઈ ન શકે, પાછળથી જ ખબર પડે એને. ભાવના ઉપર આધાર છે, વિચાર ઉપર આધાર નથી.
બરોબર,
ભાવના ઉપર આધાર છે.
જોવાનો આધાર એ છે. જ્યાં સુધી જોવાની ભૂમિકા સુધી નથી,
ભાવના વધવી જોઈએ.
બરોબર,
વિચારની લાઈનમાં ઘણા મુમુક્ષુઓ છે અને વર્ષોથી વિચાર કરે છે આવા બધા, પણ જાગૃતિ નથી આવતી કેમ કે ભાવના વધતી નથી. એવા કેસ ઘણા છે.
એટલે એનો અર્થ જરાય ઠારી ઠારી નથી થતું. વિચાર તો કોઈ પ્રયોજન નથી શકતું.
આજે સવારે અમારે આમ કામ કાંઈ હતું નહીં કારખાનામાં, એટલે કોઈનો ઓર્ડર નહોતો. મતલબ તો એક અમારે અમે જનરલી ટ્રાન્સપરન્ટ કોથળી બનાવીએ છીએ. ટ્રાન્સપરન્ટ હોય ને કોથળી, એ બનાવીએ છીએ. તો એક બ્લેક કલરની કોથળી બનાવવા માટેનો ઓર્ડરની વાત ફોન આવેલો એક્સલમાંથી. એટલે પપ્પા વાતચીત કરતા હતા એની સાથે. એટલે આપણે લેવો કે બનાવવી કે ન બનાવવી, કારણ કે એ બનાવવામાં થોડું વેસ્ટેજ ને એવું વધારે પડે, એટલે બનાવવું કે ન બનાવવું. પણ આમ કાંઈ બીજું કામ નહોતું એટલે લઈ લેવાની ગણતરી હતી કે ઓર્ડર લઈ લેશું કામ, એમ કાંઈ છે નહીં બીજું કાંઈ કામ. એટલે પછી પછી એ બધી વાતચીત ચાલતી હતી ને, પછી લીધો તો ખરો ઓર્ડર, પણ પછી શું હોય, કાળી થેલી બનાવી હોય ને તો એમાં થોડો હલકો માલ હોય તો પણ ચાલે, થોડો સસ્તો માલ હોય તો એમાં ભળી જાય, દેખાય નહીં. જેમ ટ્રાન્સપરન્સી ઓલે ટ્રાન્સપરન્ટ કોથળીમાં તો ટ્રાન્સપરન્સી જળવાવી જોઈએ, નહીં તો ખરાબ દેખાય. બ્લેક કલરની જે કોથળી હોય એમાં અમે બનાવતા નથી જનરલી, ક્યારેક જ બનાવીએ આવી રીતે આવ્યું હોય ત્યાં. એમાં બધા રીપ્રોસેસનો માલ એવું વાપરતા હોય, એટલે મારી ગણતરી રીપ્રોસેસ માલ વાપરવાનો અમે કોઈ દિવસ નથી વાપરતા. પણ સસ્તો માલ જે કંઈ મળતો હોય તો એક વખત જ્યાંથી અમે માલ લઈએ છીએ ત્યાં ફોન કરીને પૂછી જોઈએ કે એનાથી સસ્તો માલ હજી કંઈ એટલે મળતો હોય અત્યારે અવેલેબલ, કારણ કે દર વખતે અવેલેબલ ન હોય તો હોય તો પૂછી જોવું એમ. એવી રીતે પછી મારાથી મારા પરિણામ ચાલી ગયા હતા. એવી રીતે એ કોસ્ટિંગ નીચે લાવવા માટેની જે પૈસા કમાવાની અભિપ્રાયને કારણે એવી રીતે પછી પરિણામ ચાલ્યા હતા. ત્યારે પછી પપ્પાએ જ્યારે મને કીધું ને કે ભાઈ યાડુળું એમાં શું હોય, જરાક હલકો માલ હોય તો એમાં કાંકરી ને એવું બધું હોય, બીજું ડસ્ટ ને એવું બધું હોય તો ક્યારેક ફૂગો ફૂટી જાય ને હેરાન વધારે થઈએ એકચ્યુઅલી એમાં. એવું શું કામ કરવું જોઈએ, સારો જ માલ વાપરવો એટલે આપણે પછી આ પગ છૂટો રહે, આપણે બહાર જેવું આ છે તો અહીંયા પછી ચિંતા નહીં એમ. એટલે એ વાત સાચી હતી એમની. એટલે પછી ત્યારે મને પછી આ દોષ પકડાનો મારો, તેજી મને જ્યારે દોષ થયો ત્યારે નહોતો પકડાનો. પછી પપ્પાએ જ્યારે આ કીધું ત્યારે મને એમ થયું કે કેમ મને આવી રીતે પરિણામ મારા હવે ચાલી ગયા એમ. એટલે આપણે એ સસ્તું કરવા જવામાં આપણે ઉપાધિ વરવી છે આપણે એની જેવું કર્યું આ. એટલે પછી પછી દુઃખ થતું હતું એમ, ત્યારે તો નહોતું પકડાનું જ્યારે પરિણામ ચાલી ગયા ત્યારે. પછી આવી રીતે પપ્પાએ કીધું ને ત્યારે ખ્યાલ આવ્યો ને પછી પછી તો કાંઈ ન કર્યું એવું, કાંઈ કોઈ પ્રયત્ન ન કર્યો, પણ આવી રીતે પછી થઈ ગયેલો આવ્યો. એટલે એ રીતે પછી પૈસામાં શું બુદ્ધિ ખૂબ છે હજી.
ક્રમથી ચાલ્યા વગર બીજો ઉપાય નથી. એમાં સુખ બુદ્ધિ તો સ્વરૂપ સુખનો ભાષણ વગર તો અભિપ્રાયમાં ફરક નથી પડતો. કોઈ વાર કશાય મંદ તીવ્ર થાય એની વેલ્યુ નથી. જે કિંમત છે એ અભિપ્રાયની છે. લક્ષ બાંધવું હોય તો જ ફેર પડે, આપણે કયા લક્ષ્ય કામ કરીએ
છીએ.
ફેરફાર ત્યાંથી થાય છે, લક્ષ બાંધ્યું હોય ત્યાંથી. તો પછી દરેક પરિણામ આત્મકલ્યાણના લક્ષ્ય ચાલે, ભલે ભાવભાષણ ન થયું હોય તો. એટલે નીચેની ભૂમિકામાં ભાવભાષણની ભૂમિકા બહુ ઉપરની છે. નીચેની ભૂમિકામાં લક્ષ તો બાંધી શકાય છે. શુદ્ધ અંતકરણથી લક્ષ બંધાય તો આવા બધા પરિણામ થાય નહીં, ને થાય તો પણ તરત જ જાગૃતિ રહે, કેમ કે લક્ષ વિરુદ્ધ જાય છે. એટલે અભિપ્રાય વિરુદ્ધતા અને લક્ષ વિરુદ્ધતા એ આત્માને જાગૃત કરે છે. ઓછામાં ઓછું લક્ષ વગર સુવિચારણા ચાલે નહીં. પછી જે તમે કરો એ બધું આત્મકલ્યાણના લક્ષ્ય જ કરો. ધંધો કરો કે ખોરાક ખાઓ, નિવૃત્તિ લ્યો કે ઉપવાસ કરો, બોલો કે મૌન રહ્યો, મારું કલ્યાણ કેવી રીતે થશે, થાય કે ન થાય આમાં, એક જાતનું લક્ષ રહ્યા કરે એ બહુ જરૂરી છે. કશાય તો થવાના, તીવ્ર મન પણ થવાના, પણ લક્ષ શું છે એના ઉપર જ એનું મૂલ્યાંકન છે. આ મુખ્ય વાત છે પરિણામને સમજવા માટે. આત્મકલ્યાણ કરવું એને વિચારવા કે મારે પ્રમાણિકતાથી ચાલવું છે, બીજી રીતે નથી ચાલવું, એમ ફેર પડી જાય. પ્રમાણિકતાથી કામ કરવા વાળા ઘણા હોય છે, પણ આત્મકલ્યાણ લક્ષ ન હોય તો એ પ્રમાણિકતાની એટલી કિંમત નથી. લક્ષ ઉપર એની કિંમત છે કે કયા લક્ષ્ય તમારા પરિણામ ચાલે છે, એ મોટી વાત છે.
કઈ કામ ન હોય ને તો મતલબ એ કામ કઈ નથી, એ વસ્તુ વારે વારે ખ્યાલમાં આવતી હોય ને,
એવું થાય. લક્ષ નથી ને એ સમય અને આયુષ્યનો સદુપયોગ કરવો છે, એ વાત. એનો નિશ્ચય બળવાન હોય. શું છે તો સંસાર રસ મોળો પડતો જાય, કામ કરવાના સંસારના કાર્યો કરવાનો રસ મોળો પડતો જાય, બોજો લાગે, કંટાળો આવે, એવા બધા પરિણામ થાય. તો કૃપાળુ દેવ તો એમ કે છે કે સત્પુરુષ મળ્યા હોય, સત્સંગ મળ્યો હોય એનો, તો અવશ્ય સંસાર બળ ઘટે. મુમુક્ષુ જીવનું સંસાર બળ ઘટે, એટલે સંસાર બળ એટલે સંસાર તરફના પરિણામોનું બળ ઘટે, એ નબળા પડી જાય. આવી વાત કીધી છે, એ બધી વાત આપણને ચોંટવી જોઈએ, સ્ટ્રાઇક થવી જોઈએ, એની અસર આવવી જોઈએ. તો આવું કે છે ને આપણે આમ કેમ ચાલે છે? દુર્લભ એવો મનુષ્ય ભવો, અને મનુષ્ય આયુ બહુ દુર્લભ છે. એને એને કેવી રીતે એનો સદુપયોગ કરી લેવો, જેટલો સમય હાથમાં છે એટલો, એ આપણું લક્ષ્ય હોય તો બીજી રીતે પરિણામ ચાલે, નહીતર બીજી રીતે ચાલે.
પ્રયોજન એ છે, પોતાના મમત્વ ભાવ રહિત રખાય. મારા પુસ્તકો છે એમ નહીં, મારા શાસ્ત્રો છે, આ મારું પુસ્તક છે એમ નહીં. ગ્રસ્ત હોય ને પોતે પુસ્તક ખરીદ્યું હોય ગમે તે લઈ જાઓ, અને સાધુ હોય પુસ્તક કોઈ આપી જાય એને તો ખરીદવાનો પ્રશ્ન નથી, પોતે વાંચ્યું હોય ન વાંચ્યું હોય પણ કોઈ માગે એટલે તરત જ આપી દે. પુસ્તક માગે એટલે એમ ન કે મારે વાંચવાનું બાકી છે, હું પછી આપીશ, તમારે વાંચવું છે લઈ જાઓ. પકડ નથી હોતી, પોતાપણાની પકડ એમાં નથી હોતી. મને આપી ગયા છે માટે મારું છે એમ નથી, મને આપી ગયા છે માટે મારું છે એમ નથી. જ્ઞાનના આરાધન અર્થે છે, તમે જ્ઞાનનું આરાધન કરો તો વધારે સારી વાત છે, નહીં તો મહાન પ્રતિબંધ છે એનો, મમતા થઈ જાય, તે પણ વિચારવા યોગ્ય છે. હા, એમાં શું વાંધો છે? કેમ, કેવી રીતે ચુકાય? બાકી હોય તો પછી પછી વાંચે, એ સિવાય બીજું વાંચે, એમાં કઈ વાંધો નહીં. અત્યારે પુસ્તકોનો ક્યાં તૂટો છે? કેસેટ પણ બીજી ક્યાં નથી બનતી, પુસ્તક બીજા ક્યાં નથી મળતા અત્યારે? તો એ જરાય પ્રોબ્લેમ, એક જમાનો એવો હતો બીજું પુસ્તક મળતું નહોતું, અત્યારે તો એ પ્રશ્ન જ નથી. ઘરે ઘરે કબાટો ભર્યા છે પુસ્તકના અત્યારે લોકો પાસે. હા, સામાન્ય જિજ્ઞાસા વાંચવાની થઈ હોય તો આપણે એમાં મોડું કરાવવું નહીં, કેમ કે એને તરસ લાગી છે ત્યારે પાણી પાવ, ભૂખ લાગી છે ત્યારે ભોજન આપો, પછી ભૂખ મરી ગયા પછી ભોજન આપવાનો કાંઈ અર્થ નથી. અને આપણી જિજ્ઞાસા તીવ્ર થવી જોઈએ, લક્ષો કરવા ફરી જાય કાંઈ કારણ ખરું, આપણી જિજ્ઞાસા તીવ્ર થવી જોઈએ. મારે બાકી શું હજી મારે એમાંથી સમજવાનું બાકી છે એનું, તમે વાંચ્યા પછી મને આપજો. ત્યાં સુધી જિજ્ઞાસા લંબાય, તીવ્ર થાય, પાણી ન મળે એટલે પાણીની ત્રસ મટી જાય એવું કોણે કીધું, વધી જાય એમ છે. કે પણ પહેલું જ વાક્ય લીધું નહીં, આ પત્રની શરૂઆતમાં પહેલું વાક્ય શું છે, આખો પેરેગ્રાફ જે લખ્યો એ પહેલું વાક્ય જ વાંચવા જેવું છે. કોઈ પણ જીવ પરમાર્થ એટલે આત્મકલ્યાણ પ્રત્યે માત્ર અંશપણે, એટલે આત્મકલ્યાણનો એક અંશ એને મળે પ્રાપ્ત થાય, એ પ્રાપ્ત થવાનું કારણ જે ગ્રંથાદિ છે તે તેને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરો એ પણ કર્યું છે. એટલે કહેવાની જરૂર નથી કે એમ જ કરાય, બીજી રીતે ન કરાય. આદિનાથ ભગવાને એમ કર્યું છે એટલે એમ જ કરવાનું હોય છે. કોઈને પુસ્તક મોડા મળે તો ભલે મળે, એ ન હોવું જોઈએ. કેમ જલ્દી મળે ને વહેલા મળે એનો ઉપાય વિચારવાનો હોય, ભલે મોડું થાય પણ આમ કરીએ ને તેમ કરીએ એમ ન હોય, જેમ કરીએ એમ પણ વહેલું મળે એમ કરીએ એમ હોય, અભિપ્રાય એવો હોય. આ ક્ષેત્ર આપણું છે અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્ર પ્રતિબંધ છે. સાધુનું જે ચાતુર્માસ કરે છે કે ભાઈ આ તો આપણું ક્ષેત્ર છે, આપણાવાળા અહીંયા વધારે છે, શું આપણને માનવાવાળા અહીંયા ઘણી સંખ્યામાં છે અને આ બરાબર આ લોકોને આપણે જાળવવા, એ તો બીજી બાજુ ન જાય, જાળવવાનો અર્થ એમ છે. એટલે શું છે કે જેમ કોઈ માણસે દુકાન માંડી હોય કે આપણો ગ્રાહક છે એને સાચવો, હે બીજા દુકાને ન જાય, એટલે એટલા માટે ત્યાં 4 મહિનાનો ત્યાં ધામો નાખવો ચાતુર્માસને બાને. એ રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્ર પ્રતિબંધ છે. દ્રવ્ય પ્રતિબંધ, ક્ષેત્ર પ્રતિબંધ, કાળ પ્રતિબંધ અને ભાવ પ્રતિબંધ, આ ચારેય પ્રતિબંધ સાધુને નિષિદ્ધ છે, કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. શાસ્ત્રમાં ત્યાં સુધી એ વિષયમાં છે કે અહીંયા બહુ ધર્મની ભાવનાવાળા ધર્મલોભી જીવો છે, માટે સાધુએ ત્યાં વધારે રોકાવું કે રહેવું એને લોક પ્રતિબંધ છે અને સમાજ પ્રતિબંધ છે, એ ક્ષેત્ર પ્રતિબંધ છે. બિલકુલ નહીં, શાસ્ત્રમાં એવું છે, વિહાર કરે તો કે નહીં ક્યાં જવું છે, ગમે ત્યારે હાલી નીકળે, આ ટાઈમે અમારે અહીંથી જવાનું છે ને આ ઠેકાણે જવાનું છે, હે માટે ત્યાં તૈયાર રહેજો. બિલકુલ નહીં, ક્યારે જવું છે કે નહીં, ક્યાં જવું છે કે નહીં, શાસ્ત્રમાં આવો નિયમ છે સાધુ માટે. અને અત્યારે તો શું છે કે રોડ ઉપર ચાલ્યા જાય એટલે ખબર પડે. એક જમાનામાં સાધુ એવા હતા કે જંગલમાં ક્યાં ઉતરી જાય ખબર ન પડે. લોકોના સંગથી છૂટવા માટે ગમે ત્યારે વિહાર કરીને જાય ને ગમે ત્યાં વ્યા જાય, એમ નહીં કે તમે વાહન લઈને અહીં જાઓ તો રોડ ઉપર હેલા જાવ એટલે પકડી પાડે, રોડ છોડી દે, રસ્તો છોડી દે, ખેડીમાં ઉતરી જાય, ખેડી હોય ને એમ આવી જાય. અને ક્યાં કોઈ પથરાળ જમીન હોય એટલે એને ક્યાંય પછી કેડી બેડી ગોતવાનું ન રહે અને ઘાસ બાસ હોય નહીં, ઘાસ ઉપર ન ચાલે, ઘાસ ઉપર ચાલવાનો નિષેધ છે, પાણીમાં ચાલવાનો નિષેધ છે, ઘાસમાં ચાલવાનો નિષેધ છે. હે એ તો એક જમાનો એવો હતો કે સાધુઓ જંગલમાં રહેતા, ગુફાઓમાં રહેતા, પર્વતોમાં રહેતા, અને કોઈ વખત આહાર માટે આવે ત્યારે ખબર પડે ઘરે આજુબાજુમાં ક્યાંક સાધુ આવ્યા લાગે છે, પછી ક્યાં વ્યા જાય ખબર પડે નહીં, ગોતવા નીકળે, ઘોડો લઈને નીકળે, કેમ કે વાહન તો ક્યાંય જંગલમાં તો કેવી રીતે રોડ નો હોય, કેવી રીતે ચાલે, ઘોડા પર ગોતે એને, પછી એનો સત્સંગ કરે. સત્સંગ કરવા માટે એટલો પરિશ્રમ કરે એમ જ. તીર્થંકર દેવ તો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અથવા નિર્ગ્રહ થવાતો હોય તો તે તીર્થંકર દેવના માર્ગમાં નહીં પણ સંસારના માર્ગમાં છે. તીર્થંકર દેવ તો આમ કહે છે. શું એટલે? એમ સ્પષ્ટ વાત થઈ કે સાધુને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો પ્રતિબંધ હોઈ શકે નહીં. પૂર્વ અવસરમાં પોતે ગાયું છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પ્રતિબંધ વર્ણ વિચરવું ઉદયાધીન વિત લોભ જો. વિત લોભ એટલે અપેક્ષા વિના, કોઈની પાસેથી ચીજ વસ્તુની અપેક્ષા નહીં, એ દ્રવ્ય અપેક્ષા. ક્ષેત્ર અપેક્ષામાં આ ઠેકાણું સારું છે એ નહીં. કોઈ કાળ એટલે કોઈ સમયની અપેક્ષા નહીં, અહીંયા સારું છે, દુષ્કાળ નથી, સુકાળ છે, અહીંયા આમ છે, આમ છે, આમ છે, આ બધું. ક્ષેત્ર અને સંયોગો બધા અનુકૂળ દેખાય છે એમ નહીં. તેમ કોઈના ભાવ સામે પણ જોવાનું રહેતું નથી, પોતાનું આત્મકલ્યાણ એક જ કરવાની વાત છે. ઉદય પ્રમાણે ગમે ત્યાં વિહાર થાવ, ગમે ત્યાં રહેવાનું થાય, ગમે ત્યાં આહાર થાવ, આહાર, વિહાર, નિહાર એના માટે કોઈ નિશ્ચય નહીં, કોઈ આગોતરી વ્યવસ્થા નહીં. ઉદયમાં હોય એ પ્રમાણે જેમ થવું હોય તેમ થાવ. એવી અવધૂત દશા હોય છે. કેવળ જ્ઞાન એમને એમ કઈ મળી જાય છે? ગણધર દેવ પણ નમસ્કાર મંત્ર બોલે છે. ગણધર દેવ પણ નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ કરે છે. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્ય, એમાં નમો લોયે સબ સાહુણમ છે. તો ગણધર દેવ કોને નમસ્કાર કરતા હશે કે જેની એવી નિગ્રંથ પવિત્ર દશા છે એને નમસ્કાર કરે છે. સામાન્ય રાગી પ્રાણી એને કંઈ ગણધર દેવના નમસ્કારો ન હોય કાંઈ, કે હાલતા રાગ દ્વેષથી આ કરે. અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પ્રતિબંધ એટલે મોહ છે, પ્રતિબંધ એટલે મોહ છે, એવા મોહી પ્રાણીને કાંઈ ગણધર દેવ નમસ્કાર નથી કરતા. એમના નમસ્કાર પહોંચે, નમસ્કાર કરવા યોગ્ય એવી દશા હોય છે, એવી વિતરાગ પવિત્ર દશા હોય છે. હાલતા ચાલતા સિદ્ધ કીધા છે, સિદ્ધ ભગવાન સ્થિર રહે છે સિદ્ધાલયમાં. જે ક્ષેત્રે સિદ્ધાલયમાં પહોંચે સાદી અનંતકાળ પર્યંત ત્યાં સ્થાનથી પણ ફેરફાર થતો નથી. પણ અને એના દર્શન અહીંયા થતા નથી, કેમ કે લોકાગ્રહ છે. મનુષ્ય લોક તો મધ્યલોકમાં છે એટલે ઘણું દૂર છે. સિદ્ધશિલા તો ઘણી દૂર છે, છતાંય કે સિદ્ધ ભગવાનના દર્શન કરવા હોય તો આવા સાધુમાં થાય, એવા અવધૂત હોય. જેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો પ્રતિબંધ ન હોય એવા છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ઝૂલતા હોય ઝૂલાની જેમ, એવા ભાવલિંગી મુનિરાજ છે એ હાલતા ચાલતા સિદ્ધ કીધા છે. એને મોક્ષ તત્વ કીધું છે શાસ્ત્રમાં. શું કીધું છે? કેમ કે એને કોઈ બંધન નથી ને, એટલે મોક્ષ તત્વ કીધું છે. કોઈને યારે બંધન નથી, નો એટેચમેન્ટ ક્યાંય નહીં ને. કોઈ રાજા હોય એવા ભાવલિંગી સાધુ થઈ ગયા હોય, એક દ્રષ્ટાંત લઈએ, એની રાણી, રાજકુંવરો આ બધા એને વંદન કરવા આવે, વંદન કરે એટલે એમને પ્રદક્ષિણા કરે, તે આસન ઉપર ધ્યાનમાં બેઠા હોય ફરતા પ્રદક્ષિણા કરતા એને દેખાય કે આવ્યા છે, પછી મારા ન દેખાય. હા, મારા હતા કે મારા છે એવું કાંઈ ન દેખાય. જગતના જીવો છે, અહીં તો ઘણા આવે છે, એ નજર જ બદલાઈ ગઈ. જગતના જીવો છે એટલે ઓળખાણ રાખે નહીં, ઓળખાણ વૈજા એમ નહીં, ઓળખાણ રાખે નહીં. એવી વાત છે, નજરમાં ઓળખાણ ન રાખે, એ નજરે જોવે નહીં. જાય સાધુપણું જાય એવું છે. એ તો ઘરમાં જ્ઞાની હતા ને ત્યારે મારા પણ છોડીને બેઠા હતા, પછી સાધુ થયા છે. જેથી ઘરમાં હતા અને જ્ઞાન દશા આવી ત્યારે મારા પણ મૂકેલું હતું એની વચ્ચે રહીને, પછી સહજ માત્રમાં નાકમાંથી શેડા કાઢે એવી ત્યાગ કર્યો છે. કેમ કે મારા પણ તો એ વખતે નહોતું, પછી પછી ત્યાગ કરતા બળ નથી પડતો, આકરું નથી લાગતો, રહી નહોતા શકતા ત્યારે છોડ્યું હતું. નાકમાં ભારે થઈ જાય, કફ ન રહીએ ત્યારે બહાર છીંકારવો પડે ને, ભરાઈ જાય, ભારે થઈ જાય કે નહીં, છીંકીને કાઢવું પડે કે નહીં, હા એવું હોય. એવી રીતે ભારેપણું થઈ ગયું હોય હારે રહેવામાં, સહન ન થાય ત્યારે છૂટે છે. પછી એને કેવી રીતે દેખાય ગયો છે, એની આગળ પાછળની ભૂમિકા એવી છે, બેકગ્રાઉન્ડ એનું જુદું જ છે આખું. સાધુ થયા પહેલાંનું બેકગ્રાઉન્ડ જ જુદું છે. ગ્રસ્ત દશામાં જ કેળવણી લઈ લીધી છે બધી, એટલે સહજ માત્રમાં અસંગ દશામાં રહી શકે છે. સહેજે સહેજે વિકલ્પ એનો આવે છે, કે ઘર સાંભળે નહીં અને કાંઈ રાણી સાંભળે નહીં, સ્મરણ પણ ન થાય એનું. સ્મરણ થાય તો દોષ લાગે, સંગ કરવાની વાત તો એક બાજુ રહી, સ્મરણ થાય તો દોષ લાગે, સ્મરણ પણ ન થાય એવી દશા કરી લઈને ગયા હોય છે. એને ગણધરદેવ નમસ્કાર કરે છે, એમ વાત છે. ભેદ જ્ઞાન માં રહ્યો તો વાંધો ન આવે, નહીતર વાંધો આવે. ભેદ જ્ઞાન માં રહ્યો તો વાંધો ન આવે, નહીતર વાંધો આવે. સાચી વાત છે, કરાય જ નહીં. જેને માન ચડે એની ભક્તિ કરો ને તો પોતે દોષમાં આવે ને ઓલાને દોષમાં નાખવા જેવું થાય, બે દોષમાં પડે. આપણે ઉલીને હારે હું લેવા દેવા, સપનાને શું લેવા દેવા, સપના હારે શું લેવા દેવા. સપનામાં મિષ્ઠાન ખાધું હોય પેટ ભરાઈ જાય, એમાં તમે માન આપો તો અહીંયા કંઈ પેટ ભરાયું તો છે જ નહીં. સપનું છે પૂરું થઈ ગયું, હાન પડી ત્યાં સપનું પૂરું જાઓ, ખેલ ખલાસ. શું કહે છે કે પ્રતિબંધથી પણ જો આત્માર્થ થતો હોય તો એ તીર્થંકર દેવના માર્ગમાં નથી થતો, એ સંસાર માર્ગમાં થાય છે. એ આડી વાત યથાશક્તિ વિચારી આપ જણાવશો. લખવાથી તો ઘણું લખી શકાય એમ છે, પણ અત્યારે અત્રે સ્થિતિ એટલે બંધ સ્થિતિ એટલે અટકી જઈએ છીએ, સ્થિતિ કરે છે. લિખિતન રાયચંદના પ્રણામ. એ રીતે એમને કોઈ સૌભાગભાઈ સાથે સાધુ દશાની ચર્ચા ચાલી હશે, એ ચર્ચામાં પોતાના વિચારો એમણે વ્યક્ત કરેલા આ પત્રની અંદર. મુમુક્ષુને આ વિષય જાણવાનું પ્રયોજન એટલું છે કે જે યથાર્થ સાધુ હોય તેને સાધુ તરીકે માનવા જોઈએ, નહીંતર પોતાને ગ્રહિત મિથ્યાતનો દોષ લાગે, એટલું સમજવાનું પ્રયોજન છે. અહીં સુધી.